એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજની આ જ્ઞાન સફરમાં હું આપનો યજમાન આપણી સાથે છું
અને હું છું આપનો સાથી નિષ્ણાત, જે આ ચર્ચાને વધુ ઊંડાણ અને સંદર્ભ આપવાનો પ્રયાસ કરીશ.
તો આજે આપણે છે ને ભારતીય સિનેમાની વાત કરવાના છીએ, એની રંગીન દુનિયામાં એક ડૂબકી મારીશું. પણ હા, આ ખાલી પોપકોર્ન અને મનોરંજનની વાત નથી. આપણે જાણીતા ફિલ્મ વિદ્વાન છે આશીષ રાજાધ્યક્ષ.
હા, બહુ મોટું નામ છે.
એમના વિચારો દ્વારા સમજવાની કોશિશ કરીશું કે સિનેમા, આપણી ફિલ્મો એ આપણા સમાજને, આપણી ઓળખને અને હા, આપણા રાજકારણને પણ કેવી રીતે ઘડે છે.
બરાબર કહ્યું. રાજાધ્યક્ષ આપણને એ જ શીખવે છે કે ફિલ્મો ખાલી ટાઈમપાસ નથી, એ તો એક જાતનો અરીસો છે.
અરીસું?
હા, જેમાં આપણે આપણી જાતને, આપણા દેશને, આપણી આશાઓ, આપણા ડર બધું જોઈએ છે. અને આ સમજ મને લાગે છે કે આજે પણ એટલી જ મહત્વની છે, કારણ કે સિનેમાનો પ્રભાવ ઓછો નથી થયો.
વિચારકથી આશીષ રાજાધ્યક્ષ કોણ છે તેઓ? શું છે જે એમના વિશ્લેષણને આટલું ખાસ બનાવે છે?
જો આશીષ રાજાધ્યક્ષનું નામ ભારતના જે બહુ જાણીતા સન્માનિત ફિલ્મ ઇતિહાસકારો અને સાંસ્કૃતિક વિચારકો છે ને એમાં આવે.
હા,
એમણે ફિલ્મ સ્ટડીઝમાં PhD કરી છે અને બેંગ્લોરમાં પેલી સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ કલ્ચર એન્ડ સોસાયટી CSCS જેવી મોટી સંસ્થાઓ સાથે પણ કામ કર્યું છે.
એટલે કે એકેડેમિક બેકગ્રાઉન્ડ તો મજબૂત છે જ.
છે જ, પણ ખાલી એટલું જ નથી, એઓ ફિલ્મ ક્રિટિક પણ રહ્યા છે, ક્યુરેટર પણ રહ્યા છે. અને એમનું પેલું પુસ્તક પોલ વિલેમન સાથે લખેલું એન્સાયક્લોપીડિયા ઓફ ઇન્ડિયન સિનેમા,
હા, એ તો બહુ જાણીતું છે, રેફરન્સ બુક ગણાય છે.
એકદમ. પણ જે વાત એમને ખરેખર અલગ પાડે છે ને, તે એમની જોવાની રીત છે, એમનું દૃષ્ટિકોણ.
કઈ રીતે? બીજા જે ઇતિહાસકારો છે એમનાથી કઈ રીતે જુદા પડે છે?
સામાન્ય રીતે શું હોય, કોણે કઈ ફિલ્મ બનાવી, ક્યારે બનાવી, વાર્તા શું હતી, બસ એટલું.
હા, તવારીખ જેવું.
બરાબર. પણ રાજાધ્યક્ષ ઊંડા ઉતરે છે. એ પૂછે છે કે ભાઈ, આ ફિલ્મ બની એની પાછળ કયા પરિબળો હતા? સમાજ કેવો હતો? રાજકારણ શું ચાલતું હતું? પૈસા ક્યાંથી આવ્યા?
અચ્છા.
સરકારી નીતિઓ શું હતી? ટેકનોલોજી બદલાઈ, એની શું અસર પડી? કઈ વિચારધારા ચાલતી હતી? આ બધું ભેગું મળીને સિનેમાને કેવો આકાર આપે છે એ સમજાવે છે. એ આને સિનેમાનું રાજકીય અર્થતંત્ર કહે છે.
એટલે સ્ક્રીન પર જે દેખાય છે, વાર્તા, ગીત, ડાન્સ, મેલોડ્રામા, એને એ પડદા પાછળના મોટા ચિત્ર સાથે જોડે છે. જેમ કે તમે કહ્યું, નહેરુના સમયની ફિલ્મો અને તે સમયના રાષ્ટ્ર નિર્માણના સપનાઓ વચ્ચે શું સંબંધ હતો?
બિલકુલ. એમનું માનવું છે કે સિનેમા ખાલી સમાજનું પ્રતિબિંબ નથી પાડતું, એ તો સમાજને બનાવવામાં, એને ઘડવામાં પણ સક્રિય ભાગ લે છે, એક્ટિવ એજન્ટ છે.
એટલે કે સિનેમા પોતે પણ ઇતિહાસ બનાવે છે.
હા, એક રીતે કહીએ તો. અને આ જ દ્રષ્ટિકોણ છે ને, એ ભારતીય સિનેમાના આટલા જટિલ, આટલા લાંબા ઇતિહાસને સમજવા માટે બહુ જ કામનો છે.
ખૂબ રસપ્રદ. તો આ દ્રષ્ટિકોણથી રાજાધ્યક્ષ ભારતીય સિનેમા વિશે મૂળભૂત રીતે શું કહે છે? એમના કામનો મુખ્ય સાર શું ગણાય?
એમની જે સેન્ટ્રલ આર્ગ્યુમેન્ટ છે, મુખ્ય દલીલ એ છે કે આપણે જેને ભારતીય સિનેમા કહીએ છીએ ને, એ કોઈ એક સળંગ એકરૂપ વસ્તુ નથી. હા, એ તો બહુ જટિલ છે, સતત બદલાતો રહેતો વિચાર છે, ઘણીવાર એમાં વિરોધાભાસો પણ છે. પેલી જે સીધી સાદી વાર્તા આપણે માની લઈએ છીએ કે ભાઈ, પહેલા મૂંગી ફિલ્મો, પછી બોલતી આવે, પછી કલર, ને હવે બોલિવૂડ.
હા, એક સીધી લીટી જેવો વિકાસ.
હા, રાજાધ્યક્ષ કહે છે, ના, ઇતિહાસ એટલો સરળ નથી, સિનેમા તો એક યુદ્ધભૂમિ જેવું રહ્યું છે.
યુદ્ધભૂમિ?
હા.
કઈ રીતે?
વૈચારિક યુદ્ધભૂમિ. ભારત એટલે શું? આપણી સંસ્કૃતિ શું છે? આધુનિક ભારતે કેવું બનવું જોઈએ? આ બધા સવાલો પર સિનેમામાં સતત ચર્ચાઓ થઈ છે, ખેંચતાણ થઈ છે, વ્યાખ્યાઓ બદલાઈ છે. એટલે એમ કહી શકાય કે સિનેમાનો ઇતિહાસ અને ભારતનો રાજકીય અને સામાજિક ઇતિહાસ એ બંને એકબીજા સાથે ગૂંથાયેલા છે, અલગ પાડી જ ન શકાય.
અચ્છા, તો પછી એમનું કામ કયા મોટા સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન કરે છે? ખાલી ઇતિહાસ જણાવવાનો?
ના, એનાથી વધુ. સવાલ ખાલી એ નથી કે ભારતીય સિનેમાનો ઇતિહાસ શું છે, પણ વધુ ઊંડો સવાલ એ છે કે આખા દેશમાં આટલી બધી ભાષાઓમાં અલગ અલગ જગ્યાએ ફિલ્મો બનતી હતી, તો આ બધું કઈ રીતે એક ભારતીય સિનેમાના લેબલ નીચે આવ્યું? કોણે આ લેબલ બનાવ્યું? શા માટે? અને આખી પ્રોસેસના રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક પરિણામો શું હતા?
અને પેલી વાત, કે પશ્ચિમના લોકો આપણી ફિલ્મોને ઘણીવાર ઉતારી પાડે છે મેલોડ્રામા અને ગીત સંગીત માટે.
હા, એ બહુ મહત્વનો મુદ્દો છે એમના વિશ્લેષણમાં. રાજાધ્યક્ષ કહે છે કે ભાઈ, આપણી ફિલ્મોમાં જે મેલોડ્રામા છે, સંગીત છે, નૃત્ય છે, વાર્તા કહેવાની જે આપણી આગવી રીતો છે, એ કોઈ ખામી નથી.
તો શું છે?
એ તો ભારતીય દર્શકોના પોતાના સાંસ્કૃતિક અને સામાજિક સંદર્ભમાંથી એને અનુરૂપ વિકસેલી એક આગવી શૈલી છે, એક અલગ સિનેમેટિક ભાષા છે. અને આ કામનો વ્યાપ પણ બહુ મોટો છે. છેક શરૂઆતથી અંગ્રેજોના જમાનાથી લઈને આજના ગ્લોબલ યુગ સુધી.
અને ખાલી હિન્દી સિનેમા નહીં?
ના, જરાય નહીં. બંગાળી, તમિલ, તેલુગુ, મલયાલમ, આ બધી જ મહત્વની પ્રાદેશિક સિનેમાનો પણ ઊંડો અભ્યાસ છે. એટલે એક સર્વાંગી ચિત્ર મળે છે.
ચાલો ત્યારે આ સફરને થોડી વધુ વિગતમાં માણીએ. રાજાધ્યક્ષ ભારતીય સિનેમાના ઇતિહાસને કયા મુખ્ય તબક્કાઓમાં જુએ છે? શરૂઆત ક્યાંથી કરવી?
શરૂઆત કરીએ એકદમ શરૂઆતથી. પહેલો તબક્કો લગભગ 1896 થી 1930 ગાળો, જેને કહી શકાય વસાહતી શરૂઆત અને ભારતીય સિનેમાની શોધ.
એટલે જ્યારે સિનેમા આવ્યું ભારતમાં.
હા, એક પશ્ચિમી ટેકનોલોજી તરીકે આવ્યું. પણ સવાલ એ હતો કે અને આપણું ભારતીય કેમનું બનાવવું? અને અહીં આવે છે દાદા સાહેબ ફાળકે,
ભારતીય સિનેમાના પિતામાં. એમની પેલી ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર 1913
સામે આપણો જે ગૌરવશાળી ભૂતકાળ છે એને ફરીથી રજૂ કરવાનો, એના પર ગર્વ કરવાનો આ પ્રયાસ હતો, એક સ્વદેશી કળા બનાવવાનો પ્રયાસ. અલબત્ત શરૂઆતમાં બહુ મુશ્કેલીઓ હતી. પૈસા ઓછા, સાધનો મર્યાદિત અને હોલિવૂડની ફિલ્મો સામે ટક્કર.
પણ પછી અવાજ આવ્યો અને બધું બદલાયું હશે નહીં?
ચોક્કસ. એ બીજો તબક્કો, સ્ટુડિયો યુગ, બોલતી ફિલ્મો અને રાષ્ટ્રીય બજારનું નિર્માણ, આશરે 1931 થી 1947. 1931 આવી આલમ આરા, ટોકીઝનો જમાનો શરૂ થયો.
એની શું અસર થઈ?
બે મુખ્ય અસરો. એક તો ફિલ્મોમાં ગીતો આવ્યા, જે આજે પણ આપણી ફિલ્મોની ઓળખ છે, ખરું ને?
હા, ગીતો વગર તો ફિલ્મ અધૂરી લાગે.
બરાબર. અને બીજું, હિન્દી કે હિન્દુસ્તાની ભાષામાં જે ફિલ્મો બનતી હતી એના માટે આખા દેશમાં એક મોટો દર્શક વર્ગ ઊભો થયો, એક રાષ્ટ્રીય બજાર બન્યું.
પણ આનાથી પ્રાદેશિક ભાષાઓનું શું થયું? તમિલ, તેલુગુ, બંગાળી?
એ જ તો બીજી બાજુ છે. અવાજ આવ્યો એટલે ભાષાનું મહત્વ એકદમ વધી ગયું. એટલે થયું એવું કે પ્રાદેશિક સિનેમાને પણ બહુ મોટો વેગ મળ્યો. લોકો પોતાની ભાષામાં સંવાદ સાંભળવા માંગતા હતા, ગીતો સાંભળવા માંગતા હતા. એટલે તમિલ, તેલુગુ, બંગાળી, મરાઠી સિનેમા પણ આ જ સમયમાં ખૂબ વિકસ્યા.
અને સ્ટુડિયો સિસ્ટમ પણ આ જ સમયની દેન છે.
હા, પ્રભાત ફિલ્મ કંપની, બોમ્બે ટોકીઝ, ન્યૂ થિયેટર્સ, આ બધા મોટા સ્ટુડિયો આ જ યુગમાં સ્થપાયા. અને એમણે ઘણી એવી ફિલ્મો બનાવી જેમાં સામાજિક સુધારાની વાત હતી. જાતિ પ્રથા, વિધવા પુનર્વિવાહ, ગરીબી, શોષણ, આવા મુદ્દાઓ ઉઠાવ્યા.
પછી આવ્યો 1947 સમય, આઝાદી. એણે સિનેમા પર કેવી અસર કરી?
એ ત્રીજો તબક્કો, સ્વતંત્રતા પછીનું રાજ્ય અને રાષ્ટ્રીય રૂપાત્મક સિનેમા, લગભગ 1947 થી 1960. હવે ભારત આઝાદ હતું. નહેરુ જેવા નેતાઓ દેશનું નવું ઘડતર કરી રહ્યા હતા અને એમણે સિનેમાને એક શક્તિશાળી સાધન તરીકે જોયું,
રાષ્ટ્ર નિર્માણ માટે.
હા, એક આધુનિક, બિનસાંપ્રદાયિક, પ્રગતિશીલ ભારતની છવી દુનિયા સામે રજૂ કરવા માટે, એકતાનો સંદેશ આપવા માટે.
પણ પેલી વાત હતી ને કે સરકાર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી વચ્ચે બહુ બનતું નહોતું.
હા, એ તણાવ તો હતો જ. સરકારને કમર્શિયલ ફિલ્મ ઉદ્યોગ પર થોડો અવિશ્વાસ હતો. લાગતું કે આ લોકો તો ખાલી પૈસા કમાવાનું જુએ છે, સ્ટાર્સ પાછળ ગાંડા છે, કંઈ પણ બતાવી દેશે. એટલે સરકારે થોડું નિયંત્રણ રાખવાનું પ્રયત્ન કર્યો.
જેમ કે
ફિલ્મ્સ ડિવિઝન બનાવ્યું, જે સરકારી દસ્તાવેજી ફિલ્મો બનાવે. પુણેમાં FTII જેવી સંસ્થા ખોલી, જેથી સારી, ગંભીર ફિલ્મો બનાવનારા તૈયાર થાય. સેન્સરશિપ કડક કરી, ટેક્સ નાખ્યા.
ઓ, તો આવી પરિસ્થિતિમાં મેઇન સ્ટ્રીમ ફિલ્મો કેવી બની?
મેઇન સ્ટ્રીમ સિનેમાએ, ખાસ કરીને જે સામાજિક મેલોડ્રામા કહેવાય છે, એ પ્રકારની ફિલ્મોએ એક રીતે સરકારની અપેક્ષાઓને પ્રતિભાવ આપ્યો. તમે જુઓ, મહેબૂબ ખાનની મધર ઇન્ડિયા, રાજ કપૂરની આવારા, બિમલ રોયની દો બીઘા જમીન.
હા, આ બધી ક્લાસિક ફિલ્મો છે.
રાજાધ્યક્ષ આ ફિલ્મો માટે એક શબ્દ વાપરે છે, રાષ્ટ્રીય રૂપક.
એટલે શું?
એટલે કે આ ફિલ્મોના જે પાત્રો હતા, એમના જે અંગત સંઘર્ષો હતા, એમની તકલીફો, એમની આશાઓ, એ જાણે કે નવા બનેલા આખા રાષ્ટ્રના સંઘર્ષો અને આશાઓનું પ્રતિબિંબ હતા, એક રૂપક હતા.
સમજાયું. પણ આ જે એકતા અને આશાવાદનો માહોલ હતો એ કદાચ લાંબો નહીં ચાલ્યો હોય. 60 અને 70ના દાયકામાં કંઈક બદલાયું હશે.
ચોક્કસ બદલાયું. એ આવ્યો 4થો તબક્કો, સર્વસંમતિમાં તિરાડો, સમાંતર સિનેમા અને લોકપ્રિય અસંતોષ, લગભગ 1959 થી 1980. હવે પેલો નહેરુ યુગનો આશાવાદ ઓછો થવા માંડ્યો હતો. દેશમાં સામાજિક રાજકીય અશાંતિ વધવા માંડી હતી. બેરોજગારી, ગરીબી, ભ્રષ્ટાચાર, આ બધી સમસ્યાઓ વધુ ઘેરી બની અને એની અસર સિનેમા પર દેખાઈ.
કઈ રીતે?
બે મુખ્ય પ્રવાહો દેખાયા. એક તરફ નવી લહેર, કે જેને સમાંતર સિનેમા પણ કહે છે, એનો ઉદય થયો. મૃણાલ સેનની ભુવન શોમ 1969 થી એની શરૂઆત ગણાય છે.
પેલી આર્ટ ફિલ્મો જે મસાલા ફિલ્મોથી અલગ હતી.
હા, વધુ વાસ્તવિક, ઓછો ખર્ચાળ અને ઘણીવાર રાજકીય રીતે વધુ ટીકાત્મક. અને રસપ્રદ વાત એ છે કે આ પ્રકારની ફિલ્મોને સરકારી સંસ્થા FFC ફિલ્મ ફાઇનાન્સ કોર્પોરેશન પણ પૈસા મળતા હતા. સત્યજીત રે, મૃણાલ સેન, શ્યામ બેનેગલ જેવા દિગ્દર્શકોએ એવી ફિલ્મો બનાવી જેમાં ગીત નાચ નહોતા પણ સમાજની કડવી વાસ્તવિકતાઓ હતી.
એટલે આ એક રીતે કમર્શિયલ સિનેમા સામે પડકાર હતો.
બિલકુલ. રાજાધ્યક્ષ કહે છે કે આ ખાલી આર્ટ ફિલ્મ નહોતી, પણ મેઇનસ્ટ્રીમ સિનેમાની જે કાલ્પનિક પલાયનવાદી દુનિયા હતી એની સામે એક વૈચારિક પડકાર હતો.
અને મેઇનસ્ટ્રીમ સિનેમામાં શું ચાલી રહ્યું હતું એ સમયે?
ત્યાં પણ બહુ મોટો બદલાવ આવ્યો. ત્યાં ઉદય થયો એંગ્રી યંગ મેનનો,
અમિતાભ બચ્ચન.
હા, એ સમયે જો રાજકીય ઉથલપાથલ, આર્થિક મુશ્કેલીઓ, ભ્રષ્ટાચાર સામે ગુસ્સો અને પછી ઇમરજન્સી 1975-77, લોકોમાં સિસ્ટમ પ્રત્યે, સરકાર પ્રત્યે એક જાતનો ગુસ્સો અને હતાશા હતા. આ લાગણીઓને પડદા પર જોરદાર રીતે વ્યક્ત કરી અમિતાભ બચ્ચને. ઝંજીર 1973, દીવાર 1975.
હા, એ પાત્રો જ અલગ હતા.
એ પાત્ર કેવું હતું? હિંસક, બદલો લેનારો, સિસ્ટમની બહાર જઈને ન્યાય મેળવનારો. રાજાધ્યક્ષ પાએ છે કે આ પાત્ર એ સમયની નિષ્ફળ ગયેલી સરકારી સંસ્થાઓ અને લોકોના વધતા જતા અસંતોષનું એકદમ સચોટ પ્રતિબિંબ હતું.
પછી આવ્યો 80નો દાયકો, જેને ઘણા લોકો હિન્દી સિનેમા માટે ખોવાયેલો દાયકો પણ કહે છે.
હા, એ 5મો તબક્કો, ખોવાયેલો દાયકો અને સિનેમાનું પુનર્નિર્માણ, લગભગ 1980 થી 1990. આ દાયકો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખરેખર થોડો મુશ્કેલ હતો, ક્રિએટિવિટીની દ્રષ્ટિએ પણ અને કમાણીની દ્રષ્ટિએ પણ.
એનું કારણ શું?
એક મોટું કારણ હતું VCRનું આગમન. વિડીયો પાયરસી એટલી બધી વધી ગઈ કે થિયેટરમાં જનારા લોકો ઓછા થઈ ગયા. બીજું, સરકારી TV ચેનલ દૂરદર્શન એ પણ વધુ ને વધુ લોકપ્રિય બની રહ્યું હતું. ફિલ્મોની ક્વોલિટી પણ ઘણા કહે છે કે થોડી નીચે ગઈ.
તો શું આ દાયકામાં બધું ખરાબ જ હતું? કશું નવું નહોતું થઈ રહ્યું?
રાજાધ્યક્ષ એવું નથી માનતા. એ કહે છે કે આ ભલે દેખીતી રીતે પડતીનો સમય લાગતો હોય, પણ અંદરખાને પરિવર્તનની તૈયારીઓ ચાલી રહી હતી. ઉદ્યોગ પોતાની જાતને રીઓર્ગનાઇઝ કરી રહ્યો હતો અને ખાસ કરીને દક્ષિણ ભારતનું સિનેમા, તમિલ, તેલુગુ એ બહુ જ ઇનોવેટિવ કામ કરી રહ્યો હતો અને કમર્શિયલી પણ બહુ સફળ થઈ રહ્યું હતું. એટલે આ દાયકાએ આવનારા મોટા ફેરફારો માટેનો પાયો નાખ્યો એમ કહી શકાય.
અને એ મોટો ફેરફાર એટલે 1991 પછી આવેલું ઉદારીકરણ અને વૈશ્વિકરણ.
બિલકુલ. એ છે 6ઠો અને છેલ્લો તબક્કો જેની રાજાધ્યક્ષ વાત કરે છે. ઉદારીકરણ, વૈશ્વિકરણ અને બોલિવૂડનો ઉદય, લગભગ 1991 થી અત્યાર સુધી. 1991માં ભારતે પોતાની આર્થિક નીતિઓ બદલી, બજારો ખોલ્યા. એની સમાજ પર, સંસ્કૃતિ પર અને હા, સિનેમા પર પણ બહુ ઊંડી અસર પડી.
કેવી અસર?
એક નવો પૈસાદાર શહેરી મધ્યમ વર્ગ ઊભો થયો. વિદેશમાં વસતા ભારતીયો એટલે કે NRIs, એમનું મહત્વ અને પ્રભાવ વધ્યા. એક નવી કન્ઝ્યુમર કલ્ચર, ઉપભોક્તા સંસ્કૃતિ આવી.
અને ફિલ્મોએ આ બધાને અપનાવી લીધું.
અપનાવ્યું જ નહીં, એને ઘડવામાં મદદ પણ કરી. તમે જુઓ, હમ આપકે હૈ કોન 1994, કે પછી દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે 1995.
હા, દિલવાલે દુલ્હનિયા તો આજે પણ ચાલે છે.
આ ફિલ્મોએ શું કર્યું? એમણે ભવ્ય કૌટુંબિક પરંપરાઓ, જે ઘણીવાર ઉચ્ચ વર્ગ અને ઉચ્ચ જાતિ કેન્દ્રિત હતી, કન્ઝ્યુમરિઝમ અને વૈશ્વિકરણ સાથે જોડાયેલો જે આધુનિક છતાં ભારતીય હોવાનો વિચાર હતો, એને ગ્લોરિફાય કર્યો, ઉજવ્યો.
અને બોલિવૂડ શબ્દ પણ આ જ સમયમાં વધારે વપરાવા લાગ્યો, નહીં?
હા, બરાબર. રાજાધ્યક્ષ બહુ સ્પષ્ટતા કરે છે કે બોલિવૂડ એ ખાલી હિન્દી સિનેમાનું બીજું નામ નથી, એક અલગ ઘટના છે, એક નવા પ્રકારનું સિનેમા છે.
કેવું સિનેમા?
ટેકનિકલી વધુ સારું, દેખાવમાં વધુ ગ્લોબલ અને વિચારધારાની રીતે ઉદારીકરણ પછીના નવા ભારતના જે સપનાઓ હતા એની સાથે જોડાયેલું. એ ઘણીવાર ભારતની એક ચોક્કસ છબી રજૂ કરે છે, શહેરી, ઉચ્ચવર્ગીય અને અમુક અંશે હિન્દુ કેન્દ્રિત, જે ખાસ કરીને ગ્લોબલ માર્કેટ અને NRI ઓડિયન્સને ટાર્ગેટ કરીને બનાવાય છે.
પણ અત્યારે તો OTT અને પ્રાદેશિક ફિલ્મોનો દબદબો વધી રહ્યો છે.
એકદમ. રાજાધ્યક્ષ એ પણ નોંધે છે કે અત્યારે ડિજિટલ પ્લેટફોર્મ્સ અને પ્રાદેશિક સિનેમાની જે નવી તાકાત ઉભરી આવી છે, ખાસ કરીને દક્ષિણની ફિલ્મો, એ આ બોલિવૂડ કેન્દ્રિત મોડેલના વર્ચસ્વને ફરીથી પડકારી રહી છે. એટલે ઇતિહાસ સતત બદલાતો રહે છે.
વાહ, આ તો આખી સફર થઈ ગઈ શરૂઆતથી અત્યાર સુધીની. ખૂબ જ રસપ્રદ રીતે તમે સમજાવ્યું. તો આ આખી ચર્ચામાંથી, રાજાધ્યક્ષના વિશ્લેષણમાંથી કયા મુખ્ય મુદ્દાઓ કે સંદેશા આપણે ખાસ તારવી શકીએ, જે આજે પણ યાદ રાખવા જેવા છે?
હા, કેટલાક બહુ મહત્વના મુદ્દાઓ છે. પહેલું તો એ કે સિનેમા હંમેશા રાષ્ટ્ર નિર્માણના પ્રોજેક્ટ સાથે જોડાયેલું રહ્યું છે.
એટલે
કે ભારત શું છે, આપણે કોણ છીએ, એ વ્યાખ્યાયિત કરવાનો જે રાજકીય પ્રયાસ ચાલતો હોય, સિનેમા એનો હિસ્સો રહ્યું છે. ફાળકેના સમયથી લઈને નહેરુ યુગ અને આજના બોલિવૂડ સુધી, આજે પણ આપણે વિચારી શકીએ કે અત્યારની ફિલ્મો રાષ્ટ્રીય ઓળખની કઈ છબી રજૂ કરે છે.
બરાબર. બીજો મુદ્દો,
ક્યારેક સરકાર કંટ્રોલ કરવા માંગે, ક્યારેક મદદ કરે. આ ખેંચતાણ આજે પણ સેન્સરશિપ કે મીડિયા પર સરકારી પ્રભાવની ચર્ચાઓમાં દેખાય છે.
હા, એ તો છે. ત્રીજો મુદ્દો,
ત્રીજું એ સમજવું કે અખિલ ભારતીય સિનેમાનો વિચાર હંમેશા થોડો અસ્થિર રહ્યો છે. એક જ સળંગ ઇન્ડિયન સિનેમા જેવું કદાચ ક્યારેય નહોતું. હિન્દી સિનેમા ભલે મોટું અને પ્રભાવશાળી રહ્યું હોય, પણ તમિલ, તેલુગુ, મલયાલમ, બંગાળી, મરાઠી, ગુજરાતી, આ બધી પ્રાદેશિક સિનેમાની પોતાની આગવી ઓળખ, પોતાની તાકાત છે. એમની વચ્ચે હંમેશા એક તણાવ, એક સ્પર્ધા રહી છે.
એટલે જ્યારે કોઈ પ્રાદેશિક ફિલ્મ આખા દેશમાં હિટ થાય ત્યારે આટલી ચર્ચા થાય છે.
બરાબર. ચોથો મુદ્દો છે મેલોડ્રામાનો. રાજાધ્યક્ષ કહે છે કે એને ખાલી ઓવર એક્ટિંગ કે વધુ પડતી લાગણી કહીને કાઢી ન નાખવું જોઈએ. એ ભારતીય સિનેમાની એક મુખ્ય શક્તિશાળી શૈલી રહી છે. સામાજિક નૈતિક મુદ્દાઓ પર ભાવનાત્મક રીતે સંવાદ કરવાનું એક માધ્યમ રહ્યું છે. આજે પણ ટીવી સિરિયલોમાં જુઓ.
અને છેલ્લો મુદ્દો,
પાંચમો અને છેલ્લો મુદ્દો એ કે સિનેમા હંમેશા એક જાહેર મંચ રહ્યું છે, એક એવી જગ્યા જ્યાં નવા વિચારોની ચર્ચા થાય, સમાજના નિયમોને પડકારવામાં આવે અને ક્યારેક સમાજ કેવો હોવો જોઈએ એના વૈકલ્પિક દ્રષ્ટિકોણ પણ રજૂ થાય. કોઈ ફિલ્મ કેવી રીતે આખા સમાજમાં ડિબેટ શરૂ કરી દે છે એ આપણે આજે પણ જોઈએ છીએ.
ખૂબ સરસ. રાજાધ્યક્ષના વિશ્લેષણમાં કેટલાક એવા વિચારો છે જે એકદમ ધારદાર છે, જે આપણને સીધા સ્પર્શી જાય અને આખી વાતનો સાર આપી દે.
હા, ચોક્કસ. ચાલો એમના કેટલાક મુખ્ય વિચારોને સરળ શબ્દોમાં યાદ કરીએ.
ભારતીય સિનેમાએ પશ્ચિમી ફિલ્મોની નકલ નથી કરી, પણ ભારતની પોતાની સંસ્કૃતિને અનુરૂપ ફિલ્મ બનાવવાની એક અલગ જ રીત, એક અલગ વ્યાકરણ બનાવ્યું છે. એટલે કે આપણી ફિલ્મોને એના પોતાના સંદર્ભમાં સમજવી જોઈએ.
બીજો
વિચાર, આપણી ફિલ્મોમાં ગીત સંગીત એ ખાલી શોભા માટે નથી, પણ એ વાર્તા અને લાગણીઓને વ્યક્ત કરવાનો મૂળભૂત ભાગ છે. જે કામ કદાચ સંવાદોથી ન થાય તે ગીતો કરી શકે છે.
સાચી વાત છે.
ત્રીજો વિચાર, આઝાદી પછીની મધર ઇન્ડિયા જેવી સામાજિક મેલોડ્રામા ફિલ્મોમાં પડદા પરના પરિવારના જે સંઘર્ષો હતા એ ખરેખર તો નવા બનેલા રાષ્ટ્ર રાજ્યના મોટા સંઘર્ષોનું પ્રતીક હતા. આ ક્લાસિક ફિલ્મોને જોવાની એક નવી જ ચાવી આપે છે.
હા, આ બહુ રસપ્રદ છે.
ચોથો વિચાર, બોલિવૂડ એ ખાલી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું બીજું નામ નથી, એ તો ઉદારીકરણ પછીની એક બ્રાન્ડ છે જે આર્થિક અને સાંસ્કૃતિક બદલાવને દર્શાવે છે.
અને પાંચમો,
અને પાંચમો 1970ના દાયકાનો પેલો એંગ્રી યંગ મેન એ ખરેખર તો તે સમયની સરકાર અને સિસ્ટમના સંકટનો લોકોના ગુસ્સાનો સંકેત હતો. આ બતાવે છે કે ફિલ્મી પાત્રો પણ રાજકીય વાસ્તવિકતા સાથે કેવી રીતે જોડાયેલા હોય છે.
તો આ બધી જે ઊંડી વાતો આપણે કરી એ સામાન્ય દર્શક માટે, આપણા જેવા લોકો માટે રોજબરોજના જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે, શું આ બધું જાણ્યા પછી આપણી ફિલ્મ જોવાની મજા ઓછી થઈ જશે કે વધી જશે?
મને તો લાગે છે મજા વધશે અને દૃષ્ટિ પણ ખુલશે. જુઓ, કેટલીક રીતે ઉપયોગી થઈ શકે. એક તો વિવેચનાત્મક રીતે જોતા શીખીએ. હવે કોઈપણ ફિલ્મ જુઓ, જૂની કે નવી, ગુજરાતી હોય, હિન્દી હોય કે કોઈપણ ભાષાની, ત્યારે થોડા સવાલ પૂછીએ. આ ફિલ્મ કયા ભારતની વાત કરે છે? કોની વાર્તા કહેવાય છે? કોની નથી કહેવાતી? શું લાગે છે?
હા, જેમ કે ફિલ્મમાં ગરીબ પાત્રો છે કે ખાલી અમીર જ, સ્ત્રી પાત્રો કેવા છે?
બરાબર. ફિલ્મમાં લાગણીઓનો, મેલોડ્રામાનો, ગીતોનો ઉપયોગ કેવી રીતે કર્યો છે? શા માટે કર્યો છે? કોઈ તાજેતરની હિટ ફિલ્મ લઈને પણ આ વિચારી શકાય.
બીજું શું?
બીજું, મીડિયાને વધુ સારી રીતે સમજી શકીએ. જેમ સિનેમા આપણા વિચારો ઘડે છે, તેમ આજે ટીવી ન્યૂઝ, સોશિયલ મીડિયા, વેબ સિરીઝ, આ બધું પણ આપણા પર અસર કરે છે. તો આ સમજણ ત્યાં પણ કામ લાગે.
હા, એ સાચું છે.
ત્રીજું, વિવિધતાની કદર. ભારતીય સિનેમા એટલે ખાલી બોલિવૂડ એવું માની લેવાની ભૂલ ન કરીએ. આપણી ગુજરાતી ફિલ્મો, મરાઠી, તમિલ, મલયાલમ, દરેકનું પોતાનું આગવું મહત્વ છે, યોગદાન છે. એને ઓળખીએ, એની કદર કરીએ.
અને છેલ્લે
અને ચોથું, ઇતિહાસને સંદર્ભમાં સમજીએ. જૂની ફિલ્મો જોઈને તે સમયનો સમાજ, લોકોની માનસિકતા, એમની આશાઓ, ડર, આ બધું વધુ સારી રીતે સમજી શકાય. મધર ઇન્ડિયાનો સમય કેવો હશે, દીવારનો સમય કેવો હશે અને DDLJનો સમય કેવો હતો, એ ફિલ્મો જોઈને થોડો અંદાજ આવે.
એકદમ સાચી વાત. આખી ચર્ચામાંથી મારા માટે જે એક વાત બહુ મહત્વની રહી એ છે કે આપણે ઘણીવાર જે બાબતોને ફિલ્મોની ખામી ગણી લઈએ છીએ, જેમ કે વધારે પડતો મેલોડ્રામા કે ગીતો, એની પાછળ પણ એક ઊંડો સાંસ્કૃતિક તર્ક હોય છે, એક હેતુ હોય છે. એ ખાલી એમ જ નથી હોતું. અને બીજો મોટો મુદ્દો એ કે સિનેમા ખાલી મનોરંજન કે પ્રતિબિંબ નથી, પણ એ આપણી ઓળખ, આપણા વિચારોને બનાવવામાં, ઘડવામાં સક્રિય ભાગ લે છે.
અને મારા માટે જે વાત સ્પર્શી ગઈ એ છે સાંસ્કૃતિક ઉત્પાદનો પાછળનું રાજકીય અર્થતંત્ર સમજવાની શક્તિ. કેવી રીતે કોઈ ફિલ્મ કેમ બની, કોના માટે બની, કયો સંદેશ આપવા માંગતી હતી, આ બધું તેની પાછળના પૈસા અને પાવર સાથે જોડાયેલું છે.
હા,
અને પેલો રાષ્ટ્રીય રૂપકનો વિચાર, એણે તો ક્લાસિક ફિલ્મોને જોવાની મારી રીત જ બદલી નાખી. અને એ પણ શીખવા મળ્યું કે બોલિવૂડ જેવા સહેલા લેબલ લગાવીને આખા જટિલ ઇતિહાસને સમજવાની કોશિશ ન કરવી જોઈએ.
ખરેખર આ વિશ્લેષણ આપણને સિનેમાને એક નવા જ લેન્સથી જોવાની તક આપે છે. માત્ર મનોરંજન નહીં, પણ સમાજ અને આપણી જાતને સમજવાનું એક સાધન. શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર છોડી જઈએ. જેમ ફિલ્મોએ ભૂતકાળમાં ભારતની કલ્પના ઘડી, તેમ આજે નવા માધ્યમો છે, YouTube, Instagram રીલ્સ, OTP પ્લેટફોર્મ્સ, એના પર જે અસંખ્ય વાર્તાઓ કહેવાઈ રહી છે, એ ભવિષ્યના ભારતની કઈ તસવીર બનાવી રહી હશે, વિચારવા જેવું ખરું. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.